ઉષા અને અનિરુદ્ધ એકલા પડ્યા. આનંદ પ્રમોદમાં દિવસો વીતવા લાગ્યા. બંને મન ભાવતા ભોજન કરે છે એમ કરતાં કરતાં વર્ષાના દિવસો આવ્યા. ધીર ગંભીર નાદે મેઘ ગરજવા લાગ્યો. આકાશમાં વીજળી ઝબૂકવા લાગી. મોર બપૈયાને કોકિલાના સૂરથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. અનિરુદ્ધ ઉષાના રૂપમાં ગેલો બન્યો. રંગ વિલાસમાં દિવસો વીતતા આસો માસ આવ્યો. એક દિવસ બાણાસુરના એક રક્ષકની નજર ઉષા ઉપર પડી અને એ ચમક્યો, અરે ઉષામાં પરિવર્તન કેમ થઈ ગયું? એનું શરીર ભારે કેમ જણાય છે? એની હલચાલ ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે ના, કે એનામાં હવે કન્યાના લક્ષણ રહ્યા નથી? કહો ન કહો, એનું કૌમાર્ય ખંડિત થયું લાગે છે. રક્ષક તો ઊઠીને આવ્યો કૌભાંડ પાસે ને એના કાન કરડ્યા. હે, શું કહ્યું? ઉષા હવે કન્યા રહી નથી, પણ એના મહેલમાં તો પવન સુદ્ધા સંચરી શકે એમ નથી. તો પછી ત્યાં પરપુરુષનો પેસારો થયો કેવી રીતે? એ તો ભગવાન જાણે. અમે તો રાત દાડો ખડે પગે ચોકી કરીએ છીએ. અમારી આંખમાં કોકે ધૂળ નાખી. આ સી રીતે બન્યું એ જ સમજમાં આવતું નથી. તે તપાસ તો બરાબર કરી છે ને? રાજાને વાત કરું અને ખોટી નીકળે તો મને અને તને બંનેને અવળી ગાણીએ તેલ કાઢશે. અને એ તો કહે ચિત્રલેખા ત્યાં છે કે નહીં? ચિત્રલેખાને મેં જોઈ નથી. હે, ત્યારે એ ગઈ ક્યાં? અંદર મહેલમાં શું ચાલે છે એની અમને ક્યાંથી ખબર પડે? આપ જાતે જ તપાસ કરો એટલે સત્ય બહાર આવશે. ચૂપ રહીએ તોય મરો અને જાહેર કરીએ તોય મરો. ભલે, વાતને જરા દાબી રાખજે. હું અબઘડી રાય પાસે જાઉં છું અને વાતનો ઈશારો કરું છું. જાણ્યા પછી વાત દાબી રાખું તો મારો મરો થાય. તું જરા સજાગ થઈ જજે. એ જ ઘડીએ કૌભાંડ બાણાસુર પાસે આવ્યો અને કહ્યું, રાજન, એક વાત કહેતા જીભ કચરાય છે. કેમ, શું છે એવું? કંઈ માઠા સમાચાર છે? બાણાસુરની ઉત્સુકતા સરવરી ઉઠી. મેં એવું સાંભળ્યું છે કે ઉષા હવે કન્યા નથી રહી. કૌભાંડે ધીમે ધીમે રહીને વાત મૂકી. પછી મળેલી બધી માહિતી ટૂંકાણમાં કહી સંભળાવી. અરે, એ બને જ કેમ? એના મહેલના રક્ષણ માટે તો પૂરતા રક્ષકો મૂક્યા છે. રક્ષકોને આપણે સૂચના પણ આપી છે. જોજો, આમાં એક પંખી પણ ન સંચરે તો પછી એમાં પુરુષનો પ્રવેશ ક્યાંથી થયો? શું રક્ષકો ફૂટી ગયા? મેં એ પણ તપાસ કરી જોઈ. રક્ષકો કહે છે કે અમે રાત દિવસ ખડે પગે ચોકી કરી છે. અમારી પાસેથી કોઈ પુરુષ અંદર પ્રવેશ્યો હોય તો અમને અવરી ઘાણીએ પીલજો. તો પછી અંદર પુરુષ પ્રવેશે ક્યાંથી? તમને ક્યાંથી ખબર પડી કે ઉષાનું કૌમાર્ય ખંડિત થયું છે? બાણાસુરે મૂછનો દોરો દાંત વચ્ચે કચડતા પૂછ્યું. આજે સવારે ઉષા અટારી પર ઊભી હતી. એના પર એક અનુભવી રક્ષકની નજર પડી. કન્યા અને નારીના લક્ષણ અછાના તો રહે નહીં ને? મને આ વાતમાં તથ્ય લાગતું નથી. રાજન, હવે અભ્રમમાં રહેવા જેવું નથી. અત્યારે મને શિવજીના વચન યાદ આવે છે. એમણે કહ્યું હતું કે તારા શત્રુની તું ચિંતા ન કર, એ ઘેર બેઠા આવશે. મને એવી શંકા છે કે એ જ હોવો જોઈએ. મેં તો અહીં આવતા મહેલ પરની ધ્વજાને પણ નિરખી હતી. એનો દંડ પણ ભાંગી ગયો છે. અરે કૌભાંડ, તમને આ શું થયું છે? એવી શંકા મનમાં શા માટે રાખો છો? આ ચોમાસામાં ધ્વજાનો દંડ પલળી પલળીને સડી ગયો પણ હશે. એમાં વાવાઝોડું થયું અને એ ભાંગી પડ્યો હશે. રાજન, આટલા વર્ષો સુધી દંડ ન ભાંગ્યો અને આ વર્ષે જ કેમ ભાંગ્યો? હા, આપની વાત પણ કંઈક માન્યામાં આવે છે ખરી. ભલે, એમ કરો, રક્ષકની વાતમાં વિશ્વાસ મૂકવા કરતાં તમે જાતે જ જઈને તપાસ કરો, ભલે જેવી આજ્ઞા. એમ કહીને કૌભાંડ સીધા ઉષાના મહેલે આવ્યા અને નીચે ઊભા ઊભા જ બૂમ મારી, ઉષા ઓ ઉષા, અરે આજે મંત્રી કાકા મને શા માટે બૂમ મારે છે? શું મારી વાત જાણી ગયા હશે? ઉષાનું હૈયું ફફડવા લાગ્યું, એના પેટમાં ફાર પડી. ચિંતામગ્ન ઉષાને અનિરુદ્ધે પૂછ્યું, પ્રિય તને કોણ બોલાવે છે? એ તો મારા મંત્રી કાકા છે, તો એમને જઈને મળી આવ અથવા અહીં બોલાવ. નાથ, એમને અહીં કેવી રીતે બોલાવું? કેમ, બોલાવવામાં શું વાંધો છે? અનિરુદ્ધે પૂછ્યું. મારા માતા પિતાને પૂછ્યા વિના હું આપને પરણી એ વાંધો તો ખરો જ ને? અને એમને કડક આદેશ હતો કે કોઈ પણ પુરુષના સંપર્કમાં નહીં આવવાનો, અને હું તો અહીં કહેતા કહેતા ઉષાના નયન આંસુથી ઉભરાયા. અરે હવે અકરાય છે શું? તું તારે બે ધડક બારીએ જા અને મંત્રીને મળ. વ્યાકુર ચિત્તે ઉષા અટારી પર આવી. આજે એનું ચિત્ત સ્વસ્થ ન હતું. ગભરાટમાં ને ગભરાટમાં સાલ્લો પણ અવરો પહેરી લીધો. કંચુકીના કસ પણ કસવા રહી ગયા. તે અટારીએ આવીને ઊભી રહી. ત્યાં તો એને જોઈને કૌભાંડ મંત્રીને નક્કી થઈ ગયું કે ઉષાનું કૌમર્ય અખંડિત રહ્યું નથી. એટલે મનની વાત મનમાં દબાવીને પૂછ્યું, ઉષા કેમ એકલી છે? ચિત્રલેખા ક્યાં ગઈ? ચિત્રલેખા કેમ છે ને? ના ના, એ તો જરા બહાર ગઈ છે. ઉષાએ ગભરાટમાં લોચા વારવા માંડ્યા. એ ક્યાં છે? કૌભાંડે સત્તાસૂચક સ્વરે પૂછ્યું. એની તો મને ખબર નથી. અરે ઉષા, આ તો શું બોલે છે? ઘડીકમાં કહે છે છે અને ઘડીકમાં કહે છે નથી, આ બધું શું છે? સાચે સાચું કહે, કોણ હતું એ? ના ના, મારી સાથે કોઈ નથી, કહીને ઉષા અંદર ગઈ. તું સાચું બોલ, નહીં તો નિસરણી મૂકીને માર ઉપર ચડીશું, માટે ડાહી થઈને વાર ખોલ. પણ ઉષાએ કંઈ સાંભળ્યું જ નહીં. આથી નિરાશ થઈને કૌભાંડ મંત્રી બાણાસુર પાસે આવ્યા અને કહ્યું, રાજન, તમારી કુંવરી તો દ્વાર ખોલવાની જ ના પાડે છે, બોલો હવે શું કરવું મારે? અરે શું કરવું, શું કરવું એમ શું પૂછો છો? એ દ્વાર ન ખોલતી હોય તો એના આવાસ પર ચડી જાઓ અને અંદર જઈને તપાસ કરો. અંદર જે પુરુષ હોય એને મુસ્કેટાટ બાંધીને મારી પાસે હાજર કરો. સૈન્ય લઈને કૌભાંડ મંત્રી ઉષાના એક દાંડિયા મહેલ પાસે આવ્યો અને બૂમ મારીને કહ્યું, ઉષા સાંભળી લે, બાણાસુરની આજ્ઞા છે કે મહેલમાં જે હોય તે બહાર આવે, નહીંતર નિસરણી મૂકીને મારે અંદર પ્રવેશવું પડશે. ઉષા તો થરથર કાંપવા લાગી. ત્યાં તો અનિરુદ્ધનો પિત્તો ગયો. અરે આમ કાયરની જેમ ઊભી ઊભી રડે છે શું? ભલે ને એક કહેતા એકાસી ઉપર આવતા એ બધાને હું પહોંચી વળીશ, તે મારી ગદા ક્યાં સંતાડી છે? મારા હાથમાં મારી ગદા આપ, પછી ભલે ને સૈન્ય સાથે ખુદ કૌભાંડ પોતે પણ ઉપર આવતો. સંતાડેલી ગદા ઉષાએ અનિરુદ્ધના હાથમાં આપી અને ક્રોધથી ધુઆં પુઆ થતો અનિરુદ્ધ અટારી પર આવી ગરજ્યો, અરે ઉપર આવીશું, ઉપર આવીશું, એમ શું કર્યા કરો છો? ઉપર આવી જાઓ. અરે ઉપર શું આવે? તું જેઠો ઉતર ને, બાયલા હોય તે બૈરાની સોળમાં ભરાઈ રહે. કહેતો હો તો આવું, પણ પછી ત્યાંથી ભાગશો નહીં, એમ કહીને અનિરુદ્ધ ત્યાંથી ઉછર્યો. ઉષાએ એનું કાંડું ઝાલતા કહ્યું, ના આમ ઉતાવળા શું થાવ છો? આ કંઈ માનવ નથી, આ તો બધા દૈત્યો છે. તમને એકલાને તો આ બધા ક્યાંય? અરે દૈત્યો છે તો હું પણ ક્ષત્રિયોનો કુમાર છું. ભલે ને મારી સામે લાખ દૈત્યો આવતા એ બધાને પહોંચી વળવાની શક્તિ હું ધરાવું છું. નાથ, તમે એકલા અને એ તો અનેક નથી, તમારી પાસે ધનુષ બાણ, આ બધાની સામે કેવી રીતે ટક્કર ઝીલી શકશો? દેવી, સિંહ સામે લાખ શિયાળવા ભલે ને આવે, પણ એની ત્રાળ સાંભળતા જ એકે ઊભો ન રહે, એમ ભલે ને તારો બાપ લાખ સૈનિકો મોકલે, મારી એક જ ગદા ફરશે કે બધા જ ભોંય ભેગા થઈ જશે. એક જ ઝટકે અનુરુદ્ધે ઉષાના હાથમાંથી કાંડું છોડાવી લીધું. દ્વાર પર ગદાનો એક જ પ્રહાર કરતા કડડડ ભૂષ કરતું એ નીચે આવ્યું. હાકોટો મારતા જ શત્રુ સૈન્યમાં એ કૂદી પડ્યો. ઓચિંતા હુમલાથી પાળાસુરના યોદ્ધાઓ ગભરાઈ ગયા. ઘણાએ પૂંઠ ફેરવીને ભાગવા માંડ્યું. ત્યાં તો ગદા વીંઝતા અનુરુદ્ધે કહ્યું, કેમ હવે ભાગો છો કેમ, આવો મારી સાથે. જોત જોતામાં તો અનિરુદ્ધે અનેક સૈનિકનો કચ્છર ઘણ કાઢી નાખ્યો. એમાંથી થોડાક સૈનિકો જીવ બચાવીને સીધા બાણાસુર પાસે આવ્યા અને કહ્યું, રાજન, આ કોઈ સામાન્ય પુરુષ નથી, આ તો કોઈ મહાબરિયો છે. મહાબરિયો મહાબરિયો શું કરો છો? એ તો તમને બધાને ડરાવી જાય. મારી સામે ઊભા રહેવાનું એનું ગજું શું છે? મારી હાક પડતા દેવો જેવા દેવો નાસી જાય છે. ત્યાં તો મગત્રાને પેસો ભાર. કૌભાંડ, તમે બીજું સૈન્ય તૈયાર કરો, એને જીવતો કે મુવેલો મારી પાસે હાજર કરો. મહાસૈન્ય તૈયાર કરીને ફરીથી કૌભાંડ આવ્યો. અનિરુદ્ધ અટારી પરથી જોયું, ગદા લઈને જ સૈન્ય વચ્ચે ઉપરથી એ તો ત્રાટક્યો. ઉપરથી પડતા જ કંઈક યોદ્ધાઓનો કચ્છર ઘણ કાઢી નાખ્યો. કેટલાકના માથા ફોડી નાખ્યા અને કેટલાકના ટાંટિયા ઝાલી ઝાલીને પૃથ્વી સાથે પટક્યા. કોઈને કેસ ઝાલીને એવી અડબોથ મારી કે એનું મોજ ભાંગી ગયું. કોઈને પગની ઠેસે ચડાવ્યા તો કેટલાકનો રોટલો કરી નાખ્યો. કૌભાંડના મુખમાંથી અરેરાટી નીકળી ગઈ. અરે, આ તો સાક્ષાત કાળ લાગે છે. મારા મોટા મોટા સુભટોને તો એણે આમ ચપટીમાં ચોરી નાખ્યા. હતાશ થઈને કૌભાંડ બાણાસુર પાસે આવ્યો એટલે બાણાસુરે પૂછ્યું, કેમ, એ છોકરો મરાયો કે નહીં? એ તો કંઈ નથી મરાયો, ઉલટું એણે તો આપણા અસંખ્ય યોદ્ધાઓને મરણ શરણ કર્યા છે. એમાં હતાશ શું થાવ છો? બીજું સૈન્ય લઈ જાઓ. રાજન, મારી એક વાત સાંભળો, આમાં બહુ રમત કરવા જેવી નથી. આ તો સાક્ષાત મહાકાળ લાગે છે. એ એક ગદા વિંજે છે અને સેંકડો ભોંય ભેગા થાય છે. મેં તો આપને પહેલાંય ચેતવ્યા હતા, મહારાજ, બહુ અહંકાર કરવો સારો નહીં, પણ આપ મારું માનતા જ નથી. મહાદેવે કહ્યું છે એ સાચું છે. જ્યારથી મહેલ પરની ધ્વજાને ભાંગેલી જોઈ છે ત્યારથી મારા મનમાં પાકી શંકા પેટી છે. એક યોદ્ધો આપણા અનેક યોદ્ધાઓને સંહારે એ શું કહેવાય? અહંકાર તો રાજા રાવણનોય રહ્યો નથી. એણે અહંકાર કર્યો તો એની સેનાની લંકા રોરાણી અને એના દસ દસ માથા પણ રોરાયા. ચંદ્રમાને રૂપનું અભિમાન થયું તો આજે એ ક્ષય રોગથી પીડાય છે કે નહીં? આવા તો અનેક દાખલા કહી શકું, કહેતા એનો પાર આવે એમ નથી. બીજાનો દાખલો ક્યાં દઉં? તમારા પિતાને દાનનું અભિમાન થયું તો વામન રૂપ ધરીને ભગવાને એમને પાતાળમાં ચાંપ્યા કે નહીં? અહંકાર તો કોઈને રહ્યો નથી અને રહેવાનો નથી. એક ઉગતો છોકરો તમારા નગરમાં આવીને આવો ઉત્પાત મચાવી જાય પછી તો કંઈ કહેવાનું જ ન રહ્યું ને? ભલે, ત્યારે તમે બેસો, હવે હું એકલો જાઉં છું. જોયું તો ખરો કે એના માથામાં કેવા ગજ ઘાલ્યા છે. બાણાસુર એકલો ઉષાના મહેલમાં આવ્યો. ઉષાને અનિરુદ્ધ બેઠા હતા. પિતાને આવતા જોઈને ઉષા તો શરમાઈને અંદરના ખંડમાં ચાલી ગઈ. ક્રોધથી ધુઆ પુઆ થતા બાણાસુરે પૂછ્યું, અરે ઓ નીચ કુલંગાર, તું કોણ છે? અહીં ક્યાંથી આવ્યો છે? આ સાંભળીને અનિરુદ્ધને પણ ક્રોધ આવી ગયો. બોલ્યો, કેમ, હું તારો જમાઈ છું, યાદવ શ્રેષ્ઠ પ્રદ્યુમનજી મારા પિતા છે. મારું નામ અનિરુદ્ધ. ત્યારે તો બાપને પગલે પગલે જ દીકરો ચાલ્યો છે એમ ને? અલ્યા, તારા કુરવાળા બધા જ આવા? આખા કુરનો વેલો જ આવો છે? સમરાસુરની પત્ની માયાદેવીએ તારા પિતાને ઉછેર્યો અને ઉંમર લાયક થતાં જ પ્રદ્યુમને છર કપટ કરીને સમરાસુરને માર્યો અને માયાવતીને પરણ્યો. બાપ એવા બેટા, એ કહેવતમાં કહ્યું છે એ ખોટું નથી. તારા દાદાને તો આખી દુનિયા ઓળખે છે, ચોરી જારીમાં તો એ સર્વત્ર પ્રસિદ્ધ છે. નથી એના બાપનું ઠેકાણું કે નથી માનું ઠેકાણું, એની જાતનું એ ઠેકાણું નથી. ગોકુળમાં જ્યારે નંદ રાયને ત્યાં રહેતો હતો ત્યારે વૈશ્ય વૃત્તિથી જીવન વિતાવતો હતો. મથુરામાં આવ્યો એટલે ક્ષત્રિય થઈ ગયો. એ ક્ષત્રિય કે વૈશ્ય કુલઘાતી તો એવો છે કે છ દિવસનો થયો હતો એટલામાં તો માસી પૂતનાને મારી, 11 વર્ષનો થયો અને સગા મામાને માર્યા. અરે કોઈને એને કુબડી દાસી પર મોયો, દુર્બર નરકાસુરને મારીને 16,000 રાજકુમારીઓને ઉપાડી લાવ્યો. ભીષ્મક અને રૂક્મી જે બંને તેજહીન હતા એમને બાંધીને રૂકમણીને ઉપાડી લાવ્યો. સત્રાજીતને મરાવીને એનો મણી છીનવી લીધો. કોઈ ન મળ્યું તે પેલી રીંછડીને પરણ્યો. સત્યભામા કરીને તારી દાદી છે, એણે કલ્પવૃક્ષની હઠ લીધી અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ લાવ્યો. તારો વડદાદો વસુદેવ તો એવો ડરપોક કે ન પૂછો વાત. કંસે આંખ કાઢી એટલે એ થથરી ગયો. આખું જીવન જેલમાં વિતાવ્યું. અરે જેટલા જેટલા છોકરા થયા એ બધા જ કંસને આપી દીધા અને મરાવી નાખ્યા. આવા તે ડરતા રહેવાય, એમાંથી એકને ચોરી ચૂપીથી ગોકુળમાં પહોંચાડી આવ્યો. એ વાસુદેવની બહેન કુંતીનું પણ કહેવા જેવું નથી. બોલ, કુમારી અવસ્થામાં જ એણે પુત્ર પેદા કર્યો ને? એ તો ઠીક. પછી એ પાંડુને પરણી, ત્યાં પણ પતિની હયાતીએ બીજા દેવથી પુત્ર ઉત્પન્ન કરાવ્યા. પાંચેય એક સ્ત્રી સાથે લગ્ન કર્યું. આવું ક્યાંય જોયું છે? તારા દાદા કૃષ્ણના મોટા ભાઈ બળદેવજી માટે પણ કહેવા જેવું નથી. એ પણ વારુણી પીને નશામાં મસ્ત રહે છે. તારું આખું કુર આવું છે. આજે તું ખરો ફસાયો છે. આજે તને હું જીવતો છોડવાનો નથી. તારું ઉપરાણું લઈને જે જે યાદવો આવશે એ બધાને યમલોકમાં પહોંચાડી દઈશ. નીચ તે તારી પ્રતિષ્ઠાનો બટ્ટો લગાડ્યો છે. મારી ભોરી દીકરીને ભરમાવીને તે એની સાથે લગ્ન કર્યું છે. અનુરુદ્ધે પોતાની જાત પર ખૂબ જ સંયમ રાખ્યો અને ગંભીર થઈને કહ્યું, અસુરરાજ આવું ખોટું ખોટું તમને કોણે ભરાવ્યું છે? મારા પિતાને આપ ઓળખતા જ નથી. એ તો બ્રહ્માજીના પુત્ર કામદેવના અવતાર છે. શિવજીના શાપથી એ અનંગ બન્યા હતા, પણ રતિની પ્રાર્થના સાંભળીને શિવજીએ ફરીથી શરીર ધારણ કરવાની છૂટ આપી એટલે એમણે શરીર પણ ધારણ કર્યું છે. જેને તમે સંભાસુરની પત્ની માયાવતી કહો છો એ હકીકતમાં કામપત્ની રતિ જ છે. એ પોતાનું રૂપ ગુપ્ત રાખીને સંભાસુરને ત્યાં રહેતી હતી એટલે રતિદેવી જ પોતાના શત્રુને મરાવીને પોતાના અસલ પતિ સાથે પાછી ફરી. મારા દાદા શ્રી કૃષ્ણચંદ્ર પર જે કલંક લગાડો છો એ પણ મિથ્યા છે. એ તો પુરાણ પુરુષ પરમેશ્વર છે. ભક્તોને આપેલા વચનોને યથાર્થ કરવા માટે જ અવની પર આવ્યા છે અને જે ભક્ત જેવી ઈચ્છા કરે છે એવું એમને માટે કોઈ વાત અશક્ય નથી. એમને કોઈ વિધિ નિષેધ નડતા નથી, એ કર્મથી બંધાતા નથી. એમના મોટાભાઈ બળદેવજી માટે કહો છો ને કે એ સદાય મધુપાનમાં મસ્ત રહે છે, હકીકતમાં એવું નથી. ફળ ફૂલને સડાવીને બનાવેલું મધુ એ પીતા જ નથી. એ તો એ પ્રાતઃ સ્મરણીય ગણાય છે. ભગવાન સ્વયં સાક્ષાત ગોલોકથી પધાર્યા છે. કરોડો ગોપ ગોપિકાઓ અને ગાયો એમની સાથે આવ્યા છે. એ સર્વના અધીશ્વર છે. એમની અચિંતનીય લીલા ઓને આપ જેવા અસુરો કેવી રીતે સમજે? હા, આપના પિતા બલિરાજા સમજતા હતા. તમારા બાપના બાપા અને એનાય બાપા અમારા દાદાની મહત્તાને જાણતા હતા. આપની દીકરી ઉષા ધર્મની રીતિએ મારી પત્ની છે. મેં એની સંમતિ લઈને એની સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યું છે. બાળાસુર અને અનિરુદ્ધનો આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો એટલામાં તો બીજા યોદ્ધાઓને લઈને કૌભાંડ ત્યાં આવ્યો અને બોલ્યો, રાજન, આપ આની સાથે શી વાત કરો છો? એને તો પકડીને પૂરી દો. અનિરુદ્ધ તો છલાંગ મારીને ઊભો થઈ ગયો. જ્યાં ગદા હાથમાં લીધી કે બાણાસુરના યોદ્ધાઓએ મારો કાપોના શોરથી વાતાવરણ ગજવી દીધું. જરાય ગભરાયા વિના અનિરુદ્ધ સૌનો સામનો કરવા માંડ્યો. જેમ મોટો ગેંડો અનેક કૂતરાઓને મારીને ભગાડી દે એમ અનિરુદ્ધે અનેક સૈનિકોને મારીને ભગાડ્યા. અનિરુદ્ધની યુદ્ધ લડવાની આગવી કળા જોઈને બાણાસુર વિસ્મય પામી ગયો. એને એના મનમાં પ્રસન્નતા પણ થઈ. ચાલો, મારી ઉષાનો વર તો યોગ્ય મળ્યો છે. જ્યારે સૈનિકો ભાગ્યા એટલે બાણાસુર સામે આવ્યો અને અનિરુદ્ધને નાગપાસથી બાંધીને એક અત્યંત સુરક્ષિત સ્થળે મહેલમાં કેદ રાખ્યો.